प्रवचन नंबर 434 तारीख 23/5/89 55 मिनिट नियमसार गाथा 50।
Thank you. તો એની પહેલા દીક્ષા ધારણ કરે છે અને નમો સિદ્ધે કરીને દીક્ષા અંગીકાર કરે છે. એ સ્વયં ગુરુ છે, એને કોઈ ગુરુ ન હોય. એ શેનું ધ્યાન કરે છે? એ પરમાત્મા પ્રકાશ યોગેન્દ્ર દેવ સમર્થ આચાર્ય થઈ ગયા તેઓ શ્રી ફરમાવે છે કે આવા મહાપુરુષ જેનું ધ્યાન કરે છે એનું તો ધ્યાન કર કહેવાનો આશય હું દ્રષ્ટાંત આપીને જગતને બતાવે છે કે તું એનું ધ્યાન કર તારે પરમાત્મા થવું હોય તો લખે છે કે પર્યાતિક નહીંથી જોવામાં આવે તો એટલે કે વ્યવહાર નહીંથી જોવામાં આવે તો આ આત્મા ઉત્પાદનથી સહિત છે તો પણ આમાં એવું કે તો પણ પરંતુ આમાં પરંતુ આવ્યું તો પણ જે ઉત્પાદનથી રહીત છે એવા ગુરુ પરમાત્માનું ધ્યાન શ્રેષ્ઠંકર પરમાત્માને કહ્યું અને કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું, અર્યંત શા પ્રગટ થઈ ગયું. હે જગતના જીવો, તમે નિમિત્તનું ધ્યાન છોડો, તમે કુલપાપનું ધ્યાન છોડો, તમે એક સમયની પર્યાય એનું ધ્યાન છોડો, નાશવાન છે એનું ધ્યાન ન હોય. પણ અવિનાશી પરમાત્મા અંદર બિરાજમાન છે, પરિણામ માત્રથી રહી અનાદિ અનંત પરિણામથી રહીત છે એવા ધ્રુવ પરમાત્માનું ધ્યાન કરો. ધ્યાન કરો એ તો ઉપલેટનું કથન છે, ખરેખર તો એ ધ્યાન પણ સહજ અવસ્થા છે, એમાં કર્તા બુદ્ધિનો દોષ લાગતો નથી. પણ ઉપદેશ બોધમાં એમ ગયા સમયસારમાં તો એમ આવ્યું છે કે સર્વજ્ઞ ભગવાનનું પ્રમાણ છે કે આત્માનો અનુભવ કરો. સર્વજ્ઞ ભગવાન તરફથી પ્રમાણ આવ્યું છે દરેક જીવને કે શુદ્ધ આત્માનો અનુભવ કરો. અનુભૂતિનું પ્રમાણ છે એમ 105 નંબરના શ્લોકમાં આચાર્ય ભગવાન પરમાણ છે. રાગનો અનુભવ તો અનંતવાર ધીરો ધીરે રાગાનુભૂતિ, પણ જ્ઞાનાનુભૂતિ એક સમય માત્ર એને કરી નથી. 105 105 જ નીકળો મને ખબર ને, કુદરતી છે ને. જો જે આ જ્ઞાન સ્વરૂપ આત્મા અહીંથી શરૂઆત કરે છે, રાગ સ્વરૂપ આત્મા નથી. એક શબ્દ જો લાગી જાય ને અહીંયા એક શબ્દ સ્પષ્ટ છે, આત્મા રાગી નથી. જ્ઞાન સ્વરૂપ આત્મા ધ્રુવપણે અને અચળપણે જ્ઞાન સ્વરૂપે થતો પરિણમતો ભાસે છે, તે જ મોક્ષનો હેતુ છે. જે આત્મા આત્માને આશરે જ્ઞાન દર્શન ચારિત્ર પરિણમે છે તે જ આત્મા મોક્ષનું કારણ છે. કારણ કે તે પોતે પણ મોક્ષ સ્વરૂપ છે, આત્માએ મોક્ષ સ્વરૂપ છે અને આત્માને આશરે પરિણામ થયા તે પણ મોક્ષ સ્વરૂપ છે અને એનું ફળ પણ મોક્ષ. ત્રણ પ્રકારના મોક્ષની વાત આવી. એક ત્રિકાળી દ્રવ્ય મુક્ત મોક્ષ સ્વરૂપી છે, એનું અવલંબન લેતા એ પરિણામ પણ મુક્ત થાય છે, રાજકીય રહી મોક્ષ માર્ગ અને એનું ફળ પણ મોક્ષ છે. મોક્ષ બે જગ્યાએ છે અને મોક્ષ માર્ગ એક જગ્યાએ છે. મોક્ષ એક જગ્યાએ અનાદિ અનંત મુક્ત આત્મા છે, મોક્ષ સ્વરૂપી આત્મા છે, ધ્રુવ પરમાત્મા. એ તો પ્રથમથી જ છે ને, અને એનું અવલંબન લેતા મોક્ષ માર્ગ પ્રગટ થાય છે. તે પણ મુક્ત અવસ્થા છે, એમાં બંધ અવસ્થા નથી અને એના ફળમાં પણ મોક્ષ થાય છે. તે પોતે પણ મોક્ષ સ્વરૂપ છે, તેના સિવાય જે કંઈ અન્ય છે જે કંઈ છે તે બંધનો હેતુ છે. આ સિવાય જેટલી ક્રિયાકાંડ શુભ ને અશુભની કરે ભક્તિ ને પૂજા ને દાન ને શિયાળ ને તપ ને વ્રત ને બ્રહ્મચર્ય ન કરવા, કરવા ન કરવાનો પ્રશ્ન નથી. એના સ્વરૂપને તો સમજી લે. કરવું ન કરવું એ આત્માના અધિકારની વાત નથી, તું સમજતો જ નથી. આ ડોળા કરવા જેવું નથી. આચાર્ય ભગવાન શું કહેવા માંગે છે કે એકમાત્ર આત્માને આશરે જે પરિણામ થાય તે જ મોક્ષનો હેતુ એટલે મોક્ષનો કારણ છે. એ સિવાય કોઈ ક્રિયાકાંડ મોક્ષનું કારણ નથી. ધ્રુવ અને અચળપણે
બંને અલગ અલગ વાપરીએ.
બે શબ્દ અચળ છે, પણ ધ્રુવ એટલે ધ્રુવ, અને ધ્રુવ જે પરમાત્મા છે એ કોઈ કાળે ચળાચળ થતો નથી, અચળ છે. આ ચળાચળ પર્યાય છે, ધ્રુવ તો અચળ છે. ધ્રુવ અને અચળ, ધ્રુવ તો તેનો ઠીકાણે સ્વભાવ છે, અને અચળ એ પર્યાયના નિષેધવાચક શબ્દ છે કે પર્યાયમાં ચળાચળ થાય છે, પણ ધ્રુવ તો ધ્રુવ અનાદિ અનંત રહે છે. અચળ પોતે પણ મોક્ષ સ્વરૂપ છે. તેના સિવાય જે કંઈ ફી કંઈ છે, અન્ય કંઈ છે, વ્યવહાર સૂત્રીના પરિણામ છે, જે બંધનો હેતુ છે, બંધનું કાળ છે. તો પછી હવે આ ભગવાનની પૂજાને છોડી દેવું, અરે છોડવા ન છોડવાની વાત નથી. એ પરિણામનું સ્વરૂપ શું છે સમજી લે, કે એ પરિણામ બધા બંધનું કારણ છે એમ સમજ. શુભ ભાવ છોડીને તું અશુભમાં જા એવો ઉપદેશ કોઈ આપે, અન્ય મતી પણ ના આપે. અન્ય કઈ છે કે બંધનો હેતુ છે. આત્માના અવલંબન સિવાય કેટલા બહિર્મુખ પરિણામ, નિમિત્તાધીન દ્રષ્ટિ, નિમિત્તાશ્રય પર્યાય કેટલા થાય, એ બધા બંધના ભાવ છે. કારણ કે તે પોતે પણ બંધ સ્વરૂપ છે. આમાં કારણ મુક્ત સ્વરૂપ છે અને આમાં પોતે પણ બંધ સ્વરૂપ છે. જે રાગના પરિણામ છે એ બંધ સ્વરૂપ છે, તો એને એના કારણે જે કાર્ય થાય એ પણ એમાં બંધ જ આવે, મુક્ત આવે નહીં. માટે જ્ઞાન સ્વરૂપ થવાનું, જ્ઞાન સ્વરૂપ બ્રહ્માનું, એટલે કે હવે પ્રમાણની વાત કરે છે. દિલ્હીના દરબારમાં પ્રમાણ થતા હતા ને, ઓલા અકબર બાદશાહના પ્રમાણ, આ સર્વજ્ઞ ભગવાનનું પ્રમાણ છે. એટલે કે અનુભૂતિ કરવાનું જ આગમમાં વિધાન અર્થાત પ્રમાણ છે. આત્માનો અનુભવ કરો એ પ્રમાણ છે. બાકી કોઈ કાર્ય આવી જાય ભલે, પણ એ કરવા જેવા છે એમ તું શ્રદ્ધામાં રાખીશ. માં અનુભૂતિ કરવાનું જ જો, પાછો જો છે આમાં, થોડું કામ કરવું ને થોડું કામ કરવું, થોડાક નિશ્ચય મોક્ષમાં જ કરવો ને થોડાક વ્યવહાર મોક્ષમાં જ, બે થઈને એક મોક્ષ પ્રગટ થાય એમ છે નહીં. અનુભૂતિ કરવાનું જ, એટલે આત્મા જેવો છે એની સંયોગ થઈ અને એ જ્ઞાનમાં ગ્રહી બનાવવું, ધ્યાનમાં ગ્રહીમાં લેવું, એવા નિર્વિકારી વિતરાગી પરિણામને પરમાત્મા નિશ્ચય મોક્ષનો એટલે સુખનો માર્ગ કહે છે. એના ફળમાં પૂરું સુખ પ્રગટ થાય છે. અલ્પ સુખ શરૂ થાય છે અને એના ફળમાં વધતું વધતું પૂર્ણ સુખ પ્રગટ થાય છે. પૂર્ણ સુખ પ્રગટ થાય છે અને સુખ સ્વભાવી આત્મા તો પ્રગટ છે, સુખ સ્વરૂપી આત્મા તો છે ને, એના આશરે સુખ પ્રગટ થાય છે. પર્યાયમાં એ પર્યાયમાં થોડું સુખ પ્રગટ થાય એ વધતું વધતું પૂર્ણ સુખ દશાને પામી જાય છે. બાકી અનુભૂતિનું પ્રમાણ છે. આ પરિણામથી સહિતનું શલ્ય, પરિણામથી આત્મા સહિત છે, શલ્ય છે મોટું વિદ્યાતું છે. રહી માને છે સહિત એ સંસારનું કારણ છે. સર્વ વિભાવ ગુરુપ્રિય છે રહીત. કાલ વાત કરી હતી કે આ રહીત છે કેમ ઉપાડ કર્યો, શહીદ થી ઉપડીને રહીત નું જ્ઞાન કરાવવું હતું એને બદલે રહીત થી કેમ ઉપાડ કર્યું નાસ્તિક થી આત્મા પરિણામ થી રહીત છે પરિણામ થી ભિન્ન છે એમ જ્યાં એના લક્ષમાં આવે છે ત્યાં મિથ્યા તો ગળે છે અને પરિણામ થી મારો આત્મા સહિત છે એમ માને ત્યાં સુધી મિથ્યા તો દ્રઢ થાય છે પણ પરિણામથી હું રહીત છું એમ જ્યાં ખ્યાલમાં આવ્યું ત્યાં મિથ્યા તો ગળે છે અને એમાં અવ્યક્તપણે આત્માનું અવલંબન આવી ગયું છે પરોક્ષપણે આત્મા જોઈ લીધો આના મળે નિષેધ કરે છે હજી પ્રત્યક્ષ ભગવાન આત્મા દ્રષ્ટિમાં આવ્યો નથી પણ આ પરિણામથી હું રહીત છું તો હું કેવો છું કે એનાથી રહીત છું પણ હું સેનાથી સહિત છું એની બાકી છે પણ ત્યાં રહીત છું એમ જ્યાં આવે છે ત્યાં એનો મિથ્યા તો ગળવા માંડે છે અને સહિતમાં આવતા મિથ્યા તો ટળી જાય છે કાલ બે વાત કરી હતી ગળે છે ને ટળે છે આ રહીત નાસ્તિના પક્ષમાં આવતા મિથ્યા તો ટળતું નથી ગળે છે ઘટે છે એનો અનુભવ મિથ્યાનો રસ તીવ્ર એકતા બુદ્ધિ પરિણામની સાથે તીવ્ર પરિણામમાં સ્વામિત્વ બુદ્ધિ હતી એ જ્યાં મારાથી ભિન્ન છે પરિણામ ત્યાં સ્વસ્વામી સંબંધ એનાથી છૂટવાની પ્રોસેસ ચાલુ થઈ જાય છે હજી છૂટો નથી નિષેધ આવ્યો પરિણામમાં કે પરિણામ મારાનું એ પરિણામનો સ્વામીની એ પરિણામનો કરતાની ને પરિણામનો ખરેખર નાતા પણ નહીં એમ જ્યાં નિષેધમાં આવ્યો ત્યાં મિથ્યા તો ગળે છે મિથ્યા તો ગળે છે એને સમ્યકની સન્મુખ થયો કહેવાય આત્માની સન્મુખ થયો નથી અવ્યક્તપણે આત્માની સન્મુખ થયો એને સમ્યકની સન્મુખ થયો એમ કહેવામાં આવે છે શું કહ્યું કરીને કાંતિભાઈ સમજવા જેવી વાત છે હું મારો ભગવાન આત્મા જ્ઞાનાનંદ પરમાત્મા પરિણામ માત્રથી ભિન્ન છે રહીત છું તેથી હું એનો કરતા બોલતા નથી એમ નાસ્તિનો વિચાર અસ્થિના પક્ષમાં આવીને કર્યો છે અસ્થિમાં આવીને કર્યો નથી હજી અસ્થિમાં આવ્યો નથી પણ અસ્થિના પક્ષના જોરે વ્યવહારનો નિષેધ કર્યો છે ત્યારે એને મિથ્યા તો ગળતું જાય છે અને અવ્યક્ત આત્મા એના ખ્યાલમાં આવવા માંડે છે આના જોરે નિષેધ કરે છે અથવા એને પરોક્ષ અનુભૂતિ કહેવામાં આવે છે આત્માની સન્મુખ થયો નથી આત્માની સન્મુખ અવ્યક્તપણે થયો છે હજી વ્યક્ત દશા પ્રગટ થઈ નથી પણ આત્માને અવ્યક્તપણે ઉર્ધપણે લીધો છે ત્યાં તેને સમ્યક સન્મુખ થયો કહેવામાં આવે છે આત્મસન્મુખ નહીં એને સમ્યક સન્મુખ વિચારદ્રષ્ટિ કહેવામાં આવે આ અનુભવની પ્રોસેસ છે આમાં આ ગાથામાં ભાવ ભાષણ થતા અહીંયા બેઠા બેઠા નિર્વિકલ્પ ધ્યાન પણ આવી જઈ શકે છે આ એવી ગાથા અપૂર્વ છે કે વિભાવ ગુણ પર્યાયથી મારો આત્મા રહીત છે ચાર ભાવથી રહીત છે સમ્યક દર્શનના પરિણામ પ્રગટ થાય છે એનાથી મારો આત્મા રહીત છે જેમ પુણ્યને પાપનો ભેદ કરે કે પુણ્ય ઠીક અને પાપ ઠીક તો ઘોર સંસારમાં રખે છે એવો પાઠ છે શું કહ્યું પુણ્ય ઠીક અને પાપ અઠીક એમ પુણ્યને પાપ સમાનપણે દુઃખનું કારણ હોવા છતાં પુણ્ય ઠીક અને પાપ અઠીક એમ બે પ્રકારના ભેદ કરે છે ઘોર સંસારમાં રખે છે આ દ્રષ્ટાંત અને બીજું કહેવું કે મારે એમ અહીંયા જે ભેદ કરે છે કે રાગ ભાવ છે તે મારો નહીં પણ વિતરાગ ભાવ છે મારો ભેદ કરે છે સંસારમાં રખડે છે હા હા રાગે મારો નહીં ને વિતરાગ ભાવ પણ મારો ની જે પ્રગટ ભાવ થાય છે પરજે છે મને આ શું કહ્યું પરિણામમાં મેં ભેદ કરિશ્મા શ્રદ્ધા ભેદને સ્વીકારતી નથી શ્રદ્ધા અભેદ માત્રને સ્વીકારે છે શ્રદ્ધાનો વિષય શુદ્ધ પર્યાય નથી શ્રદ્ધાનો વિષય શુદ્ધ આત્મા છે શ્રદ્ધા અભેદ રહી છે શ્રદ્ધા બે પ્રકારના ભેદ પાડતી નથી કે રાગ છે તે હે ને વિકરાગમાં ઉપાદે એમ જે ભેદ કરે છે તો પરિણામમાં ઉપાધે બુદ્ધિ થઈ ગઈ એને દ્રવ્યમાં ઉપાધે બુદ્ધિ આવવી જોઈએ એને બદલે શુદ્ધ પર્યાય તે મારી અને અશુદ્ધ પર્યાય તે મારી નહીં બે ભેદ પડ્યા મારાપણામાં પર્યાયમાં મારાપણાના બે ભેદ કર્યા બે પર્યાય મારી નથી મારો પુત્રકાળી સામાન્ય આત્મા મારો છે એમ અભેદ સામાન્યમાં જાય ચાલ્યો જાય કે અહીંયા બેઠા બેઠા સદુપયોગ થઈ જાય એવી આ વાત છે કોઈ ગાથા છે ભેદ કરિશ્મા પુણ્ય ઠીક અને પાપ ઠીક એમ નિશ્ચય મોક્ષ માર્ગ ઠીક અને વ્યવહાર મોક્ષ માર્ગ ઠીક ભેદ કરિશ્મા બે નું લક્ષ છોડી દે બે પરદ્રવ્ય છે મને એક સ્વદ્રવ્ય શુદ્ધ આત્મા કહેવું છું સ્વદ્રવ્ય ને પરદ્રવ્ય ની વેચણી પરદ્રવ્યમાં બે ભેદ કરિશ્મા શું કહ્યું જેમ પુણ્ય પાપમાં બે ભેદ નથી બંધનું જ કારણ છે મોક્ષનું કારણ નથી એ બે પ્રકારના પરિણામ શુદ્ધ ને અશુદ્ધ એ શુદ્ધ ઠીક ને અશુદ્ધ પરિણામ ઠીક ભેદ કરિશ્મા આ અશુદ્ધ પરિણામ મને ઠીક છે ઉપાધે છે તો શુદ્ધ પરિણામ પ્રગટ જ નહીં થાય મિથ્યા તો પ્રગટ થશે બે પરિણામ સમકક્ષી પરદ્રવ્ય છે મારા માટે આશ્રય કરવા યોગ નથી લક્ષ કરવા યોગ હો તો ભલે હો શુદ્ધ પર્યાય પણ હો અશુદ્ધ પર્યાય પણ હો પર્યાયના હોવા વિશે અમને વાંધો નથી પણ પર્યાયમાં અહમ બુદ્ધિ કરિશ્મા આ કરી ગયો અનંત કાળથી તું એ અહમ બુદ્ધિ છોડી દે અને શુદ્ધ આત્મા ટિકાળી માત્ર આત્મા એમાં અહમ બુદ્ધિ કર અને કોઈ સુખ અપૂરું સુખ પ્રગટ થશે પૂર્વે સુખ નહીં પ્રગટ થયેલું એવું સુખ અત્યંત સુખ પ્રગટ માટે સર્વ વિભાગનું પર્યાય રહીત નાસ્તિકથી વાત કરી માં છઠ્ઠી ગાથામાં પ્રમત્તા પ્રમતિ રહીત વાત કરી ઈજા રહીતની વાત કરી તો અવ્યક્તપણે સહિતના જોરે અ એને જ કહ્યું ઈશ્વર કેના જોરે કરે હજી શુદ્ધ આત્માના દર્શન થયા નથી શુદ્ધ આત્માનું લક્ષ થયું નથી પણ અનુમાનમાં શુદ્ધ આત્મા લક્ષ થઈ ગયું એને અનુભવમાં આવશે શું કહ્યું આ તો કોઈ અધુમતિ છે એના માનસિક જ્ઞાનમાં ભગવાન આત્મા આવી જાય છે લક્ષમાં આવી જાય છે માનસિક જ્ઞાનમાં જે લક્ષમાં આવે છે ત્યારે હજી એને સમ્યક દર્શન થતું નથી પણ સમ્યક દર્શન થવાનું હોય એની પૂર્વે એના માનસિક જ્ઞાનમાં જે અનુભવમાં આવવાનો છે આત્મા એવો જ આત્મા આવી જાય છે એને અવ્યક્ત આત્મા આવી ગયો આત્મા એમ કહેવામાં આવે છે કોઈને અંતર્ભૂતમાં અનુભવ થાય ને કોઈને થોડા ટાઈમમાં અનુભવ થાય છે માટે વિભાવ ગુણ પર્યાયોથી રહીત આત્મા છે વિશેષ ભાવ ગુણના પર્યાયો એનાથી રહીત છે રહીત થશે લખ્યું નથી ગણેકાળ રહીત છે પર્યાય માત્રથી રહીત છે તો એકાંત થઈ જશે તો નિશ્ચયાબાજી થઈ જશે આમ વ્યવહારના પક્ષવાળા નિશ્ચયની વાત સાંભળી એને ખૂટલો ઉતરતો નથી અમૃતનો અને ઝેરને નિરંતર પક્ષમાં રહીને પીએ છે ઝેરને દુઃખને વધે છે આ સર્વ વિભાવ ગુણ પર્યાયથી રહીત આત્મા સર્વ શબ્દ છે હો અશુદ્ધ પર્યાયથી રહીત અને શુદ્ધ પર્યાયથી સહિત એમ કોઈ બે ભાગલા ન પાડી લઈએ એટલા માટે સર્વ શબ્દ વિશેષણ મૂકવામાં આવ્યું છે. એક એક શબ્દની કિંમત હોય છે, એક એક શબ્દ. સર્વ વિભાવ ગુણ પર્યાય થી રહી કાલની ટેપ અને આજની ટેપ તો સંગ્રહી લેવા જેવી છે. એ ક્યાં ઉતારવાની ખબર છે? અહીંયા જ્ઞાનમાં. સર્વ વિભાવ ગુણ બને, સર્વ શબ્દ વાપરો. કથનચિત રાત્રિ સહિત ને કથનચિત વિતરાગ પર્યાથી સહિત દોનાથી રહી બે ભાગલા નથી. રાત્રિ રહી અશુદ્ધ પર્યાયથી રહી જ છું અને શુદ્ધ પર્યાયથી હું સહિત છું. શ્રદ્ધા વિખ્યાત છે, શ્રદ્ધાનો વિષય બનતો નથી. અહીં તો શ્રદ્ધાનો વિષય આપવો છે આચાર્ય ભગવાન. જેની શ્રદ્ધા સાચી એનું જ્ઞાન સાચું, શ્રદ્ધા ખોટી એનું જ્ઞાન જગ્યાએ ભલે ભણી જાય. કરોડો અબજો લોકો ભોડે હો દૂરના પાણીની ભોડે બોલે છે, પણ થોડો કાળ કઈ બીજાનું નથી. ભક્તર પહેરીને નાયો, ભક્તર પહેરી લીધું હું સ્નાન કર્યું વરસાદમાં આવ્યો કે બહુ ભીજાઈ ગયા કે ના છાંટો એનો નથી. કેમ કે હું પરિણામથી સહી છું એ માનીને શાસ્ત્ર સ્વાધ્યાય કરે છે, સાંભળે છે અને હજારો શાસ્ત્રો વાંચતો હોય છતાં સલ્ય પડ્યું છે પર્યાયથી સહી મિથ્યા દ્રષ્ટ્યાત્મા છે, દુર્ભવી છે અને પરિણામથી રહી છું. થઈ ગયો નિકટ ભવી, હમણાં અનુભવ થશે. સર્વ વિભાવ દૂર પર્યાયથી રહી એટલી વાત કરી નાખી. હવે અસ્તિની વાત કરે છે કેવો આત્મા ઉપાધિ કે શુદ્ધ અંતરતત્વ સ્વરૂપ સ્વદ્રવ્ય ઉપાધિ છે. આ ત્રિકાળી દ્રવ્ય સામાન્ય જ્ઞાનાનંદ પરમાત્મા નાયક ચૈતન્ય ઉંજ એ શુદ્ધ શુદ્ધ ત્રણેકાર શુદ્ધ હો. આ શુદ્ધભાવ અધિકારની વાત ચાલે છે, એ શુદ્ધાત્માની વાત ચાલે છે. શુદ્ધ અંતરતત્વ સ્વરૂપ એ તો અંદરમાં વિરાજમાન છે, પર્યાય બહિર્તત્વ છે. પર્યાય છે કે બહિર્તત્વ, બધી પર્યાય બહિર્તત્વ, એમાં બે ભેદ નથી. આ બહિર્તત્વ ને અંતરતત્વ એ વાત આવે ખરી. રાગને જયારે બહિર્તત્વ કે ત્યારે વિતરાગ પર્યાયને અંતરતત્વ કે, અને વિતરાગી પર્યાયને જયારે બહિર્તત્વ કે ત્યારે શુદ્ધાત્માને અંતરતત્વ કે. અહીંયા બે ભાગલા પાડમાં આ કઈ બહિર્તત્વ છે? જા બહિર્તત્વ ને પરદ્રવ્ય છે. શુદ્ધ અંતત્વ સ્વરૂપ સ્વદ્રવ્ય ઉપાધિ છે. સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય બે ભાગલા. હવે એ સ્વદ્રવ્ય છે શું, એમાં શું છે એનું ખુલાસો કરે છે. ખરેખર સહજ જ્ઞાન ગુણ ગુણ ત્રિકાળી ગુણ હો પર્યાય નહીં. પર્યાયથી તો આત્મા રહિત છે, પણ ગુણોથી તો આત્મા સહિત છે, શૂન્ય નથી, ખાલી નથી. ખાલી કમ એમાં કઈ નથી આત્મામાં. જેમ પર્યાય નથી એમ ગુણ પણ નથી, એમ નહીં ગુણથી તો સહિત છે. ખરેખર સહજ જ્ઞાન જ્ઞાન નામનો ગુણ છે આત્મા ત્રિકાળી. એ પાંચ પર્યાયના ભેદની મતિ શું સૌથી મન પર્યું ને કેવું જ્ઞાન, એ જ્ઞાન નથી. અરે પરદ્રવ્ય છે પ્રભુ, સાંભળતો કરો જરા. ખરેખર સહજ જ્ઞાન સહજ દર્શન સહજતા માટે કહ્યું કે સ્વાભાવિક છે, કોઈ સંયોગથી ગુણ ઉત્પન્ન થતા નથી. ગુણ નિરપેક્ષ છે, પર્યાય સાપેક્ષ હોય, ગુણ નિરપેક્ષ હોય. પર્યાયમાં નિરપેક્ષ અને સાપેક્ષ બે ભાવ હોય, પણ ગુણમાં તો એકનું નિરપેક્ષપણું છે, સાપેક્ષમાં છે. એમાં કર્મની અપેક્ષા બિલકુલ ક્યાંય આવી શકતી નથી. પર્યાયમાં તો નિરપેક્ષ અને સાપેક્ષ બે પ્રકાર હોઈ શકે છે. સમ્યક વસ્તુની પર્યાય સત હેતુ છે પોતાથી માટે નિરપેક્ષ કહેવાય, અને દર્શન મોનો એમાં અભાવ થયો એવી અપેક્ષા લઈએ તો એ પર્યાયને સાપેક્ષ પણ કહી શકાય. એમાં બે પણું છે પણ ગુણમાં બે પણું, હા માટે દ્રેવમાં પણ બે પણું. પ્રભુ પર્યાયમાં તો કથનચિત નિરપેક્ષ ને કથનચિત સાપેક્ષ કહો એવું સ્વરૂપ છે સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવ્યું છે, અમને મંજૂર છે. પણ એની વાસ્તુ દ્રવ્યમાં લગાડીશ માં, દ્રવ્ય તો ત્રિકાળ નિરપેક્ષ અને દ્રવ્ય નિરપેક્ષ છે માટે એના ગુણો પણ નિરપેક્ષ છે અને કોઈની અપેક્ષા નથી. કર્મનો સદભાવ હો કે ઉદય હો કે અભાવ, આ દ્રષ્ટિ કર્મને સ્વીકારતી નથી, કર્મ ક્રત પર્યાયને સ્વીકારતી નથી, આ દ્રષ્ટિ ગુણભેદને સ્વીકારતી નથી, અભેદ ગુણીને માત્ર સ્વીકારે છે. છતાં ભેદથી ગુણીને સમજાવે છે કે ગુણીઓ પરમાત્મા સ્વદ્રવ્ય ઉપાધિ છે તો એ શુદ્ધાત્મા કેવો છે, એમાં શું છે, એમાં ગુણભેદથી સમજાવે છે. વ્યવહાર દ્વારા પરમાર્થ સમજાવે છે પણ વ્યવહાર અનુસરવા યોગ્ય એ ગુણને આત્મા માનીશમાં. અરે 252 ના કલશમાં તો એમ કહ્યું કે ગુણ ભેદ તે પણ પરદ્રવ્ય છે. આ ગુણી ને આ જ્ઞાન ગુણ ઈશ્વરભાઈ આપણે વાત થઈ હતી, વાત આ વાત આવે ત્યારે ઈશ્વરભાઈ યાદ આવે. ઈશ્વરભાઈ પૂછ્યું હતું મને મોદી સાહેબ ના બંગલે ત્યાં સોનગઢમાં ચર્ચા થઈ હતી, ખૂબ સારી ચર્ચા. હો ગુરુદેવ નું વ્યાખ્યાન થઈ ગયું પછી ત્યાં તો બીજું શું હોય સોનગઢમાં, પેલાના કાળમાં તો ચર્ચા હતી, હવે તો ફેરફાર કે આ 252 નો કળશ ચાલ્યો ને પછી ચર્ચા થઈ ઘેરે. આ સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર સ્વકાળ ને સ્વભાવ એની સામે પરદ્રવ્ય પરક્ષેત્ર પરકાળ ને પ્રભાવ, એમાં કાળની વ્યાખ્યા પૂછી ઈશ્વરભાઈ. એ વખતે ક્લાસ કર્યો ઈશ્વરભાઈ ખુશ થઈ ગયા. તમને યાદ છે, મને યાદ છે. આવી વાત તો યાદ જ હોય ને આત્માની તો પોતાની એ છે. એ તો ગુણભેદથી ગુણીને સમજાવે છે, ગુણભેદ અનુસરવા યોગ્ય નથી. સહજ જ્ઞાન સહજ દર્શન સહજ ચારિત્ર, જ્ઞાન દર્શન ને ચારિત્ર ત્રિકાળી ગુણ લીધા હો, ત્રિકાળી ગુણ લીધા અને બીજો શું લીધો, ચોથો સુખ લીધો. કેમ કે ત્રણનું ફળ સુખ આવે છે ને, એટલે સુખ નામનો ગુણ પણ ત્રિકાળી છે. સુખ પર્યાય પ્રગટ થાય છે તો એ સુખ ગુણ પણ હોવો જોઈએ. જેમ કેવળ જ્ઞાન પ્રગટ થાય છે તો જ્ઞાન ગુણ હોય તો કેવળ જ્ઞાન પ્રગટ થાય. એમ ચાર ગુણ લીધા, સુખાત્મક શુદ્ધ અંતત્વ સ્વરૂપ આ સૌદ્રવ્યનો આધાર. અહીંયા સૌદ્રવ્ય શબ્દ આવ્યો એનો ઘણા ટાઈમથી ખુલાસો થઈ શકતો નહોતો. ગુરુદેવની પોતાની વાત કરું છો, કેટલી નિર્ભિમાનતા, કેટલી નિકાલતા, એને ઘૂંટાતું હતું અંદરમાં. આ સ્વદ્રવ્ય ને પછી સ્વદ્રવ્ય ઉપાધિ બેમાં સ્વદ્રવ્ય કેમ વિશેષણ બધું ઘૂંટાતું હતું એમાં. આ ગાથા ઠાકરે બરાબર રાજકોટવાળા બધા હતા, ચંદુભાઈ પણ હતા, એ વખતે અમે ગયા હતા, સુરતીભાઈ ગયા હતા અને આ ગાથા આવી. અને એ વખતે શિબિર ચાલતી હતી, હજારો માણસ અંદરમાં સ્વાધ્યાય કરતા કરતા અંદરમાં અહીંયા રૂમમાં એમના અહીંયા વ્યાખ્યાન કરવા આવવાનું હતું અને એની પહેલા એ કીર્તનમાં ચડી ગયા. હે પ્રભુ, આ હા તું મને આ ગાથાનો મર્મ આજ કહી જાજે હો, મારી આબરૂ રાખીએ માણસો ઘણા આવ્યા છે, મને કહેજે આજે વિનંતી કરી ભગવાનને, ક્યાં ભગવાનને બીજ પરમાત્માને, કેમ કે આવે છે અહીંથી આવે છે, વાથી નથી આવતું જ્ઞાન. અરિયત ભગવાન પાસેથી જ્ઞાન આવતું હોય છે, જ્યાંથી જ્ઞાન આવે ત્યાં જ માગે અને એ આપ્યા વિના રહેતો નથી. મોટો દાતા દાનવીર છે ભગવાન આત્મા. પ્રભુ આજ તો લાજ રાજ્ય હો, આ ગાથાનો અર્થ મને કહી જાજે હો, કહેજે એમ અંદરમાં વિનંતી કરી ભગવાનને. એ બધા એના શબ્દો હો આપની ગાથા, ગાથા પૂરી થયા પછી પોતે બોલ્યા. આ ગાથાનો અર્થ બધો કાઢ્યો અને પછી બોલ્યા કે આજે તો ભગવાનને વિનંતી કરી હતી અને ભગવાન મને કહી ગયા એ હું તમને કહું છું આ સ્વદ્રવ્ય છે ને, આ સ્વદ્રવ્ય ગુણવાચક છે, દ્રવ્યવાચક નથી. અહીં ભાઈ એટલે આ જે છે ને ચાર ભેદ કર્યા ને એ ગુણ છે, પણ ગુણને પણ અહીંયા સ્વદ્રવ્ય ઉપમાં આપી, કેમ કે એ ખરેખર તો એ ગુણી છે, ભેદથી ગુણ અને અભેદથી તો ગુણી છે. બીજું અહીંયા એને પરદ્રવ્ય ને કહ્યું, એને સ્વદ્રવ્ય કહ્યું, કેમ કે પર્યાય ને પરદ્રવ્ય કેવી છે, માટે ગુણ ને અહીંયા સ્વદ્રવ્ય કહ્યું. એક એક શબ્દ ની કિંમત હોય છે. આ ગાથાનો ખુલાસો કર્યો ને તાલ્યો ને ગગડાટો. આ પછી ગુરુદેવ બોલ્યા કે મેં ભગવાનને વિનંતી કરીને હું આવ્યો તો પેલા જ રાજે પ્રભુ માણસો ઘણા એવા છે, તારે કેવું હોય મને કહી દેજે, આજ તારે જે મને કેવું હોય ને ગાથાનો અર્થ મર્મ એ મને કહી દેજે. નિખાલસતા કેટલી
પોતાના
ભગવાનને વિનંતી કરી અને ભગવાન કૃષ્ણમાન થાય છે, એ ભગવાન જ બધું આપે છે, બીજો ભગવાન આપતો છે તો ખૂટી જાય ની ભાઈ એ જ્ઞાન આપે. દેવા લેવાનો નિશ્ચય તો નથી, દેવા લેવાનો વ્યવહાર પણ એ તો કથન પદ્ધતિ છે, વ્યવહારની કથન પદ્ધતિ છે. ગુરુએ સમ્યક દર્શન આપ્યું, કથન પદ્ધતિના પ્રકાર વિવેકના પ્રકારો છે. નિર્વિમાની હોય જેને સમ્યક દર્શન પ્રગટ થાય એમ નથી, મારા ઉપાદાનથી નહીં, આપે મને સમ્યક દર્શન આપ્યું, આપે મને મોક્ષ આપ્યો. આ સજ્જન ઉપકારને હોળવે નહીં, મારાથી થયું નક્કી, અને ગુરુની સામે મારાથી થયું એમ કહેતો હોય તો એને સમ્યક દર્શન થયું નથી. આ નિશ્ચયપૂર્વકનો વ્યવહાર સાધકને હોય છે. પેલા સ્વદ્રવ્ય ઉપાધિ છે એ ગુણી ત્રિકાળી દ્રવ્ય અભેદ અભેદ એ સ્વદ્રવ્ય ઉપાધિ છે. હવે જે સ્વદ્રવ્ય ઉપાધિ છે ત્રિકાળી દ્રવ્ય એમાં શું છે, એમાં ચાર પ્રકારના ગુણો છે અને એ ગુણોને આધાર કોનો છે કે પરમ પારણામિક ભાવ જેનું લક્ષણ છે એવો જે કારણ સમયસર કારણ પરમાત્મા તેને આધારે ગુણો રહેલા છે. તેને આધારે પેલો શબ્દ છે ઉપાધિ ત્રિકાળી દ્રવ્ય. પછી ત્રિકાળી દ્રવ્યમાં શું છે કે ચાર પ્રકારના ગુણ છે, એ ગુણને ગુણીનો આધાર છે. એ ગુણીનું લક્ષણ શું છે કે પરમ પારણામિક ભાવ જેનું લક્ષણ છે એવો કારણ સમયસર તે ઉપાધિ છે. ત્રણ વાત પેલી કરી, પેલા સ્વદ્રવ્ય ઉપાધિ કહ્યું ને સંક્ષેપમાં, પર્યાય હે ને સ્વદ્રવ્ય પરદ્રવ્ય હે ને સ્વદ્રવ્ય ઉપાધિ ટૂંકાણમાં કહ્યું. પછી ટૂંકાણમાં કહીએ સ્વદ્રવ્ય ઉપાધિ છે એમાં છે શું કે સહજ જ્ઞાન દર્શન ચારિત્ર સુખ એ ભરેલો મારો આત્મા છે, પણ એ ગુણને આધાર કોનો, કે શાસ્ત્રનો આધાર કે નહીં, ઇન્દ્રિય જ્ઞાનનો આધાર કે નહીં, શુદ્ધ પર્યાયના આધારે ગુણ છે કે નહીં. તો એ ગુણો કોને આધારે છે, સોનાની ચિકાસ કે પીડાસ પર્યાયને આધારે નથી, એના ગુણો તો સોનાને આધારે છે. એ આધાર આદેશ શબ્દના વ્યવહાર દ્વારા અભેદ સ્વરૂપનું જ્ઞાન ધરાવે છે. એ આધાર આદેયમાં પણ અટકવા જેવું, આધાર આદેયનો ભેદ પણ વ્યવહાર છે. પરાકાષ્ઠા છે 50 નંબરની ગાથા. અનુભવ થાય ને અનુભવીને દુરુપયોગ થઈ જાય એ ગાથા છે. શું કહ્યું આ પરમાત્માની સ્થિતિ અભેદ ભેદ નો નિષેધ કરે છે. ભેદથી જયારે સમજાવે છે ગુરુ અને સાંભળે છે શિષ્ય ત્યારે તેને નિષેધ વર્તે છે. શું કહ્યું કે ગુણ ભેદથી ગુરુ સમજાવે છે, કે આત્મા ઉપાધિ છે એમાં શું કે જ્ઞાન દર્શન ચારિત્ર સુખ એવા ગુણો એમાં રહેલા છે, મુખ્ય ચાર ગુણ પછી અનંત ગુણો. ત્યારે તે ગુરુ વ્યવહારથી સમજાવે છે, ભેદરૂપ અભેદમાં ભેદ કરીને અભેદમાં ભેદ કલ્પના કરે છે ને સમજાવે છે કે આત્મામાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર સુખ છે, વિધિ એમ સમજાવે. ત્યારે સાંભળજો, જે વક્તા છે ગુરુ આત્મજ્ઞાની એને પણ ગુણભેદનો નિષેધ વર્તે છે અને સાંભળનાર એમ સમજે છે કે મને ભેદ દ્વારા ભેદ સમજાવે છે માટે ભેદ વાત કરો નથી એમ કરીને ભેદ નચાયેલો જાય છે. એવી સંધિ છે શિષ્ય ગુરુની. ભેદ સમજાવવાનો ઈરાદો નથી. સંતોને આત્મામાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, સુખ છે, ભેદ સમજાવવાનો ઈરાદો નથી, પણ અભેદ સમજતો નથી. અનાર્ય જીવ છે આ, એ મ્લેચ્છ ભાષા સિવાય સમજી શકતો નથી. એટલે આત્મામાં અનંત ગુણમાંથી ચાર ગુણની મુખ્યતા કરીને કહે છે કે જેમાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, સુખ છે એવા ગુણો છે અને એ ગુણોને ગુણીનો આધાર છે. આ એ ગુણને ગુણનો આશ્રય નથી, નિર્ગુણા ગુણા ગુણને ગુણીનું અવલંબન છે. આ એમ કરી ભેદનો નિષેધ કરી અને સમજાવનાર નિર્વિકલ્પ ધ્યાનમાં ચાલ્યા જાય છે અને શિષ્યને નિર્વિકલ્પ ધ્યાન થઈ જાય છે. આધાર આદિથી સમજાવે છે, સમજાવનારને પણ ભેદ સમજાવવો નથી અને સમજનાર લાયક જીવ એને પણ ભેદ સમજવાનો ઈરાદો નથી. અભેદ સમજવાનો ઈરાદો રાખીને ભેદ દ્વારા પોતે અનુમાન કરીને અભેદ મચાવેલો જાય છે. પેલું સ્વદ્રવ્ય છે ઉપાધિ અને પછી સ્વદ્રવ્યમાં શું છે એ ગુણભેદથી સમજાય અને પછી ગુણોને કોનો આધાર છે કે પરમ પારણામિક લક્ષણ જે કાળ સમયસાર તેનો આધાર છે. એટલે પેલું જે સ્વદ્રવ્ય હતું એનો જ ખુલાસો છેલ્લી લીધીમાં કાળ સમયસાર છો તે સ્વદ્રવ્ય. આ સ્વદ્રવ્યનો આધાર, આ સ્વદ્રવ્યનો આધાર સ્વદ્રવ્ય. સ્વદ્રવ્ય એટલે ગુણો, સ્વદ્રવ્ય એટલે ગુણોએ અર્થ કરવો. ગુરુદેવે ભગવાનને કહ્યું, વિનંતી કર્યો ને આ સ્વદ્રવ્યનો ઉકેલ આવ્યો. આ સ્વદ્રવ્ય એટલે ગુણો છે. આ અંદર વિનંતી કરી અને જ્યાં આ ચાલું છું આ ત્યાં ભગવાન કાનમાં કહી ગયા કે આજે મને ભગવાને કહ્યું અને હું તમને કહું છું એમ કહ્યું. મને પ્રભુને વિનંતી કરી હતી. આ તાળીના ગણગડાટ આખા હોલમાં જીગા, કેમ કે શ્રોતાઓ પણ ઘણા વખતથી આનો ઉકેલ અંદરમાં માગતા હતા. શ્રોતાઓને પણ ચિંતન તો હોય ને બધાને. સ્વગ્રહનો આધાર, હવે આધાર કોણ, ગુણનો આધાર કોણ, પર્યાય કે ના. એનો આધાર ગુણી છે, સોનું છે અને એમાં ચિકાસને પીડા શું છે તો ચિકાસને પીડા એ પર્યાયને આધારે છે ગુણ કે દ્રવ્યને આધારે છે. પર્યાયને આધારે ગુણનો લ્યો તો ગુણનો નાશ થાય અને ગુણીને આધારે છે માટે ગુણનો નાશ થતો નથી, કેમ કે ગુણી અવિનાશી છે. એક એક શબ્દની કિંમત અધ્યાત્મની પરાકાષ્ઠા છે. આર્થિક ગાથા અને પચાસ નંબરની ગાથા બે ગાથા હજી તો લેવું છે. અમૃતચંદ્ર આચાર્યનો આધારે લેવો છે અને સમયસારની 300 ગાથા પણ લેવી છે. આના અનુસંધાનમાં આજે કળશ આવશે 185 એમાં પરદ્રવ્યકીય છે. એ પરદ્રવ્યકીય છે નો આધાર આપણે 300 નંબરની ગાથામાં સમયસાર પણ કાલ વાંચવું છે. આખો આમ સેટઅપ થઈ જાય બધું, મગજમાં આવી જાય કે હું કોણ છું. હું કોણ ને પર કોણ, પર્યાય માત્ર પર છે. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, આ પર્યાય છે ખરું સ્વરૂપ કે આત્માનું સ્વરૂપ છે, એ તો નીકળી જાય છે. એને તો અજીવ તત્વ કયો, એને તો પૂતગલના પરિણામ કયો, ત્યાં સુધી ભેદના નથી. હું ગુરુને ખબર પડી કે હજી આ ભેદના નથી કરતો, ક્યાંય પરદેશે છે, ક્યાં ઉગડી ગઈ. આ જ્ઞાન ન્યાય ઉગડી ગઈ, અનુભવ થઈ ગયો પરદેશે. એ બે દ્રવ્ય બીજા દ્રવ્યો કરતા નથી, એમ ભગવાન નિષ્ક્રિય પરમાત્મા પરિણામ સ્વરૂપ પરદ્રવ્ય એનો કરતા થઈ શકતો નથી. જેમ પરદ્રવ્યના લક્ષ્ય આત્માનું ભાન ન થાય, એમ પર્યાયના લક્ષ્ય પણ આત્માનું ભાન થતું નથી. પરદ્રવ્યનું લક્ષ છૂટી ગયું અને સ્વદ્રવ્યનું લક્ષ્ય થઈ ગયું અને સમ્યક દર્શન પ્રગટ થઈ ગયું ને થઈ જશે ઘણાને. સહજ પરમ પારણામિક સહજ લક્ષણ, સહજ પરમ પારણામિક ભાવ, જેનું લક્ષણ જેનું આત્માનું હો, આ ઉદય ઉત્સમ ભાવ એ લક્ષણ નથી આત્માનું, એ પરદ્રવ્યનું લક્ષણ છે. શાહી ભાવ કેનું લક્ષણ છે? અદભુત બેગડી સાંભળતા મસ્તી ચડે, સાંભળતા હજી ચિત્તની પ્રસન્નતાથી સમજે તો આવું મારું સ્વરૂપ. આ વાત તો કોઈ મેં સાંભળી નથી. મોક્ષમાં પ્રકાશ કરતા કે છે સહજ પરમ પારણામિક ભાવ લક્ષણ, લક્ષણ સહજ પરમ પારણામિક ભાવ. પારણામિક ભાવ પાંચે દ્રવ્યમાં છે, પણ પરમ પારણામિક ભાવ એ જીવમાં છે. સહજ જ્ઞાન દર્શન ચારિત્ર જીવમાં છે, બીજા પાંચ દ્રવ્યોમાં નથી. માટે અસાધારણ લક્ષણ દ્વારા ગુણને સમજાવ્યો અને અસાધારણ લક્ષણ દ્વારા દ્રવ્યને સમજાવે છે. પરમ પરિણામી ભાવ લક્ષણ છે. સહજ પરમ પરિણામી ભાવ લક્ષણ એવો કારણ સમય સાથે હું છું. આ કારણ સમય સાથે હું છું, હું કોણ છું? હા, સ્વદ્રવ્ય છું. તો સ્વદ્રવ્ય શું છે? કે સહજ જ્ઞાન આદિ કેવા ભેદો કે નહીં, ભેદ તો શિષ્યોને સમજાવવા માટે છે, અનુસરવા માટે ભેદ નથી. લાયક જીવ અનુસરતો પણ નથી. ભેદ દ્વારા અભેદ આપનો આ કહેવાનો આશય છે. પ્રભુ હું સમજી ગયો, હવે તમે બહુ ભેદ નહીં કરો તો હું ભેદ દ્વારા અભેદ મચાયેલો જાઉં. હા, એને વિકલ્પ છૂટી જાય ને આને વિકલ્પ છૂટી જાય ને સંધિ થાય ને જ્ઞાનિયા સમય કૃતું થાય, લાંબો થઈને પડી જાય. પ્રભુ આપે મને આજે આત્મા આપ્યો, પ્રભુ આજે મારો આ અવતાર થયો, અનંત અનંત કાળથી રખડતો હતો, દુઃખી હતો, મારા સ્વરૂપને હું સમજતો નહોતો, આપની કૃપાથી આપની મહેરબાનીથી આપે મને આત્મા આપ્યો. આ એ લાયક પાત્ર જીવ ઉપકાર કોઈ ઓળવે નહીં. મારાથી છું એમ ન બોલે, શ્રદ્ધામાં મારાથી છું, ભાષામાં આપનાથી છું એવો નિશ્ચયપૂર્વકનો વ્યવહાર આવ્યા વિના પણ રહેતો નથી. અંદર માની